काहिन शोक समीर डुलावा। एक पवन एवो आवे, एक एवी परिस्थिति नो सर्जन थाय के मानस आखो ज पोताना विचार थी, मन थी, व्यवहार थी उखड़ी पड़े। एवी विपत्ति, एवी आपत्ति, एवी दुख, एवो दुख, एवो शोक आवी पड़े કે માણસ પોતાના જીવનમાં ગમે એટલો વિદ્વાન બુદ્ધિશાળી હોય પણ કુંઠિત થઈ જાય, કઈ જ ન સૂજે, કશું જ એને જેને કે ગતાગમ ન પડે। એ પવનનું એ તોફાન આપણા સૌની ઉપર 3 વર્ષ પહેલા કેવું આવ્યું હતું, કાહી ન શોક સમીર ડોલાવા। એ આપણા સૌની વચ્ચેથી એક અદ્રષ્ટ થતી, અંતર ધ્યાન થતી વિભૂતિને આપણે સહન ના કરી, આમ કેટલો આમ હૃદય સોસરવું આઘાત કે આપણને અચમચાવી મૂકે અને ક્યાં દૂર દૂર થી દોડી દોડી આવીએ। અરે આ છે કાહીન શોક સમીર ડોલાવા। આ શોક નો પવન ફૂંકાય, જયારે તોફાન આવે ને ત્યારે માણસ એને જીરવી નથી શકતો, એને ઉખાડી નાખે। આપણે બધાએ જોયું કે એ દુઃખની લાગણીમાં કેટલી બધી આમ વ્યથા અંદર આમ ભલોવાઈ જાય માણસ। એટલું જ નહીં, એની સાથે એ પાછળ એ ઝંઝાવાત, એ તોફાન મનમાં, વિચારોમાં, શોકની લાગણીઓમાં કેટલાય લાંબા સમય સુધી એ પાછું અંદર ને અંદર ગુમરાવ્યા કરે, ગુમરાવ્યા કરે, જેમ બંટોળ્યું એમ। કાગ ઋષિ કહે છે કે ગરુડજી સાંભળો, આ વસ્તુ, આવી બાબતો દરેકમાં સહજિક છે, સહજિક છે। તમને એકલાને જ મોહ થયો છે અને તમારે એકલાએ જ આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે એવું નથી। સૃષ્ટિની દરેકે દરેક જન્મેલી વ્યક્તિને, જીવાત્માને આવી અનેક પરિસ્થિતિઓમાંથી અનેક વાર પસાર થવું પડતું જ હોય છે। આવ્યા જ કરવાની ઝંઝાવાતો, એ તોફાનો, એ દુઃખ, એ ક્લેશ, એ અશાંતિ, તમે એકલા જ નથી। જેમ યુધિષ્ઠિર વ્યથિત થઈ ગયા જંગલમાં રાજ છોડ્યા પછી જવું પડ્યું, એટલા બધા વ્યથિત થયા, કૃષ્ણને આવવું પડ્યું, વેદવ્યાસને આવવું પડ્યું અને એ વ્યથાને કૃષ્ણને કહી, વ્યાસ આવ્યા એટલે કહ્યું કે મહર્ષિ ઋષિ યુધિષ્ઠિરને કઈક સમજાવો। યુધિષ્ઠિરે કહ્યું, પ્રભુ આપ પધાર્યા છો તો હું એટલો બધો દુઃખી છું, એટલો બધો વ્યથિત છું, મારા ક્લેશનો કોઈ અંત નથી, કોઈ પાર નથી, અને મને તો એવું દેખાય છે કે આ સૃષ્ટિમાં મારા જેટલો દુઃખી આથી પહેલા કોઈ હતું નહીં અને બીજું કોઈ છે નહીં, અને હું આટલો બધો દુઃખી। પૂછે છે પ્રશ્ન વ્યાસજીને, પ્રભુ મારાથી વધારે દુઃખી, કે મારા જેટલો દુઃખી આ જગતમાં બીજી કોઈ કોઈ જીવાત્મા, કોઈ વ્યક્તિ થઈ હશે ખરી, હશે ખરી? એટલે વ્યાસજીએ અનેક વાતો કહી, અનેક ઉપાખ્યાનો કહ્યા, જો કે છે તમારા જ વંશની અંદર હરિશ્ચંદ્ર રાજા હતો, એને આવી આપત્તિ પડી, પત્ની વેચી દેવી પડી, પુત્રનું મૃત્યુ થયું, એને સંસ્કાર માટેના પૈસા નતા, તો એને ન સળગવા, એને રાજા, ક્ષત્રિય રાજા હોવા છતાંય કાયટિયાનું કામ કરવું પડ્યું કે સ્મશાનની અંદર મરડા ઉપર આવેલી ખીચડી રાંધીને ખાવાની। કહ્યું, યુધિષ્ઠિર તમારે આવી આપત્તિ કે આવું દુઃખ પડ્યું છે? કે છે ના પ્રભુ, એથી આગળ સાંભળવું છે તમારી ક્ષત્રિય પરંપરામાં અંદળ રાજા થઈ ગયો એને આવી આપત્તિ પડી હતી. એમ માણસ જયારે દુખી થાય ને એની વ્યથાઓ એને હૃદયથી એટલું બધું ભોલવી નાખે, એટલું બધું ભોલવી નાખે એમ કે એમ થાય કે મારા જેટલો આ જગતમાં કોઈ કેતા કોઈ જીવાતમાં જન્મ્યો નહીં હોય દુખી. પણ અહીંયા આગાડી કાગ ઋષિ ગરુડજીને કહે, ગરુડજી કાહિન શોક સમીર ડોલાવા. એવી જંજાવટ આવે, લાખો માણસોનું હૃદય આમ કકોતું હોય, આંખ ભી નહીં હોય, અરે આ શોક આ દુઃખ આ વ્યથા આ વિયોગ માણસને જંપવાના. અને એ ઝંઝાવાતો કેટલાય સમય સુધી અંદર ઘુમાયા કરતી હોય, અને એ શોક થી માણસ વ્યથિત ઉખડી ગયો હોય, દુઃખી થયો હોય. એટલે તમે એકલા જ નથી કાગ ઋષિ. કાગ ઋષિએ કહ્યું, ગરુડરાજ આવા તો અનેક જીવોને અનેક વાર આવી ઝંઝાવાતોમાંથી પસાર થવું પડેલું હોય છે, એટલે તમે જરાય ચિંતા ના કરશો કે હું એકલો જ આવો દુઃખી છું, મને જ આવી શંકા થઈ છે, એવું નથી. ઘણાને આવી પરિસ્થિતિ હોય. વિચાર કરો કે આ ચિંતા એ તો ચિતા સમાન છે. ચિંતા એ તો ઘરમાં ભરાઈ રહેલા સાપ જેવું છે. સાપ જ્યાં સુધી ઘરની બહાર નીકળે નહીં ત્યાં સુધી ઊંઘ આવે નહીં. ભલે ઉપર માળ ઉપર હુતાઈએ, સાપ નીચે હોય શું થશે? આવશે અહીંથી આવશે, આમ થશે, આખી રાત ઊંઘવાના. ચિંતારૂપી સાપીણી જેના મગજમાં ભરાઈ ગઈ હોય એને ઊંઘવાની ગોળીઓ ખાય 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 તોય ઊંઘ આવે ખરી. એ ચિંતારૂપી સાપણી એને ખાધા જ કરે, ઊંઘવા જ ન દે. ઊંઘવા તમને એકલાને જ સંશય થયો છે એમને માન. સંશયો તો અનેકને ઘણા બધા થતા હોય છે ને આગળ આવશે. કાગભૂષુંડીની સન્મુખ પ્રત્યક્ષ જ ગરુડજી બોલશે કે બહુ સારું થયું, મને આ સંશય થયો, તો આ તમારી આ ભગવત કથા મને સાંભળવાની મળી. એને બહુ સ્પષ્ટ ચોપાઈ ની અંદર કહ્યું છે, સોઈ ભ્રમ અબ મેં હિત કરી જાના. એ ભ્રમ ઉત્પન્ન થયો તો ને તે બહુ સારું થયું, બહુ સારું થયું. જો એ ભ્રમ મને થયો ન હોત તો તમારી એ ગાડી આવી ના શક્યો હોત, અને આ કથા મને રામકથા મળી ના. જો કોક વાર શાપ પણ વરદાન થઈ જાય. ત્રણ જગ્યા છે, અહલ્યાજી અભિશાપ થયો, જા પથ્થર થઈ જા, તો અહલ્યાજી પોતે જ બોલ્યા, મને શ્રાપ જો દિનના અતિ ભલે કિન્ના. બહુ સારું થયું, મને ઋષિએ શ્રાપ આપ્યો કે હું અહીંયા સુધી આ પ્રભુ આપના ચરણ સુધી હું પહોંચી તો શકી, ચરણ ચરણ આપની ચરણ રજનો અધિકારી તો હું બની શકું. એ જ રીતે ગરુડજીએ પણ કહ્યું, મને જે શંકા થઈ ને બહુ સારું. પરીક્ષિત રાજાને પણ કેવું પડ્યું કે ઋષિપુત્રે મને શાપ આપ્યો, બહુ સારું થયું, મારું મૃત્યુ સુધરી ગયું અને ભગવત કથા મને પ્રાપ્ત. તો ક્યારેક ક્યારેક એ શ્રાપ વરદાન બની જાય. એમ માણસના જીવનની અંદર રહેલી એ વ્યથાઓ પણ ક્યારેક એને બોધરૂપ બની જાય. એટલા માટે તો ચિંતકો કહે છે કે આપણા જીવનની કોઈ પણ ભૂલને ભૂલની કંઠી બંધાવી દો, ભૂલને ગુરુ બનાવી દો, કે આ ભૂલ મારી, ગુરુ મારું માર્ગદર્શન, ફરી ક્યારેય પણ એવી ભૂલ થાય નહીં. તો જે જે પરિસ્થિતિઓનું સર્જન જીવનમાં થાય છે તે માત્ર આપણી ઉપર જ એ આવવી પડતી નથી, દરેક માં હોય. આ ચિંતા સાપીની કો નહીં ખાય, જંપવા દે, ખાવા દે, ઊંઘવા દે, ચેન પડવા દે. તો કેટલો જુઓ અહીંયા આગળી કે જીવનની આ સૃષ્ટિના જેટલા જેટલા જીવન છે એ બધા જીવનોનો અનુભવ, એનો નિચોડ, એનો સાર અહીંયા આગળી આપ્યો છે. એટલે આખા ઉત્તરકાંડની કથાનો અર્થ જ શું છે કે જેમ ઉત્તર ક્રિયા કરીએ છીએ કે ભાઈ બધું પતી ગયું હવે ઉત્તર ક્રિયા કરો, એમ આખી કથાનો ઉત્તર ભાગ એટલે સાર ભાગ. વૃદ્ધાવસ્થા પ્રૌઢ અવસ્થા એટલે આખા જીવનનું ઠરેલપણું, કે જ્યાં અગાડી આપણા જીવનની અનુભૂતિઓ આપણી સમક્ષ આવીને ઉભી રહે સારી કે ખોટી, અને તરત સ્પષ્ટ થાય કે આ ખોટું છે આ સારું છે, હવે આ માર્ગે ન જવાય, આવી ભૂલ ફરી આપણાથી ન થાય. કેમ કે હવે આપણે પ્રૌઢ થયા. એટલે અનુભૂતિ ઉત્તરકાંડની કથા આખી અનુભૂતિની કથા. ઉત્તરકાંડની અંદર તુલસીજીએ જે જે વાતો કરી છે એવી ઠરેલપણે કરી છે કે માણસનું જીવન આમ ઠરેલું સ્વચ્છ લાગે, આમ સંયમ વાળું. જવાનીનો ક્રોધ કેવો હોય છે, અને જયારે ઉંમરે પહોંચ્યા પછી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ને તોય ગુસ્સો ના થવા દે. કેમ, તમે ઘણા એનાથી અનુભવેલા છો, ઘડાયેલા છો, કે ભાઈ શું કરવાનું. અહંકાર પણ એની માંથી ઉતરી જાય. કેમ, જોયું હવે આ બધું અનુભવી લીધું, શાના માટે આટલું અહંકાર અભિમાન, હવે તો આ શરીર છોડીને જવાનું છે, પછી અહંકાર રાખીને શું કરું. તો આમ જીવનની અનુભૂતિનો સાર કાગ ઋષિ ગરુડજીને કહી રહ્યા છે કે ચિંતા સાપીની કો નહીં ખાયા. બતાવો જોઈ છે આ સૃષ્ટિની અંદર દીવો લઈને શોધવા નીકળો, ચિંતા સાપીની કો નહીં ખાયા, હે કોઈએ કઈ. એમને બેઠા બેઠા ભજન કરવા જશું તો પેલું આમ થઈ ગયું, અંદર કીડો હળવ્યા કરે. અને જયારે બહુ મોટી ચિંતા હોય ત્યારે કીડો ના બને, એ તો ફણીદર હાફ જેવો જ થઈને ઉપર આમ ડંખ માર્યા જ કરે. ચેન પડવા જ ના દે, શાંતિ લેવા જ ના દે, ભૂખ હોય તો ખાવા ના દે, ઊંઘ ને થાક હોય તો ઊંઘવાય ના દે. ચિંતા સાપીની કો નહીં ખાયા, આ ભગવદ માયા પણ એવી છે કે કોને નથી વ્યાપી. સૃષ્ટિનું સર્જન માયા અને ઈશ્વરથી થયું, માયા અને બ્રહ્મ એનાથી આ સર્જન થયેલું છે. શરીર માત્રનું, તો જે અંદરની ચેતના છે તો બ્રહ્મ છે, અને જે આ શરીર છે એ પ્રકૃતિ છે, માયા છે. દરેક શરીર એ પુરુષ શરીર હોય કે સ્ત્રી શરીર હોય, પશુ પક્ષી હોય કે ગમે તે હોય, એ પ્રકૃતિ છે, માયા છે. હવે જ્યાં સર્જન જ માયાના આધારથી થયું હોય તો પછી કોણ બચવાનું. ખાંડના રમકડા બધા બહુ બનાવ્યા હોય પણ બધામાં ખાંડ તો હોય જ. હવે ખાંડ વગર, ખાંડ વગર એ બધા રમકડા ક્યાં થવાના. તો આ બધા રમકડા રાખના મારા રામે રમતા રાખ્યા, અને પાછા રાખમાં જ મળવાના છે. તો રાખ માટીમાંથી જ ઉત્પન્ન થયા છે, માટીમાં જ મળવાના છે. તો એ રીતે કે છે કો જગ જાહી ને વ્યાપી માયા. શરીર જ માયાકૃત છે. આગળ ચોપાઈમાં આપણે જોયું છે શરીર જ માયાકૃત છે. શરીરનો જન્મ, જન્મનું કારણ, જન્મનું બીજ એ પણ માયા છે, એમાંથી તો ઉત્પન્ન થયું. તો એટલે કાગ ઋષિ કે છે બતાવો તો ખરા ગરુડજી, તમે તો ભગવાનની અત્યંત નિકટ નિવાસી છો, પણ છતાંય તમને એકલાને વ્યાપી માયા નથી વ્યાપી. કોણ એવો જન્મ્યો છે, નારદ, શિવ, ભગવાન વિષ્ણુ, આ બધા કોણ નથી બાકી રહ્યું. તો એ વાતને સ્પષ્ટ કરતા કે છે કે આ સર્જન જ બ્રહ્મ અને માયાથી થયેલું છે. કોઈ બાકી નથી, તમે જરાય પણ ચિંતા કરશો નહીં. એ તો સુખ ને દુઃખ આવવાના અને જવાના. આ મનની અંદરના અનેક મનોરથો, અનેક સંકલ્પ વિકલ્પો એ તો કીડા જેવા છે. જેમ કીડો હરવર્યા કરે હરવર્યા કરે, ખેડૂતોને ખબર હશે કે લાકડા કાપી અને થળિયા ને ડાળા હોય ને જાડા જાડા, તે એક બાજુ નાખી મૂક્યા હોય, પછી સુકાય અને પછી એને કપાવે ને પછી એની પરથી છાલ ઉખડે, ત્યારે અંદર આમ એક ધારા જ આમ જેને કહેવાય ને આમ લીટા પડ્યા હોય, જેને યુનિફોર્મિટી કહેવાય, એક સરખી આમ, અને આડાવડા આડાવડા. બહુ સરસ પ્રસંગ આવશે, પણ એને માટે અહીંયા કહ્યું કીટ મનોવ્રત દારૂ શરીર. મનની અંદરના અનેક સંકલ્પ વિકલ્પો, માણસની અનેક જીજીવિષાઓ ઈચ્છાઓ એ તો કીડા જેવી છે મગજમાં. અને દારૂ શરીર, આ શરીર એ લાકડું છે. જેમ પેલા લાકડાની અંદર પડેલો ગુણ હોય, ગુણાચર ન્યાય જો કોની પ્રત્યુ અનેક આવે આવશે. બહુ સરસ રીતે શાંતિથી વાત કરી, પણ કહેવાનું કે એક અંદરનો કીડો એને ખાયા કરે, અંદર ને અંદર લાકડું ઉપર ના દેખાય, ઉપર છાલ હોય, છાલ ઉખાડો ત્યારે ખબર પડે આ બધું શું, તે અંદર કીડા પડ્યો, એ કીડો પડ્યો હોય ને એ કીડો લાકડું ખાતો જાય અને એના સર પાડતો જાય, એના સર પડી જાય. એ તો કીટ સર, કીટ મનોમરથ દારૂ. માણસની અનેક વ્યથાઓ સંકલ્પ વિકલ્પો એ અંદર ને અંદર જેમ લાકડા ને કોરી ખાય ને, એમ આખા શરીરને એ વિચારો, એ વ્યથાઓ, એ મનોરથો એને ખાધા જ કરે, એની અંદર કોતરી ખાય, કોતરી ખાય આમ. પણ માણસ બહાર પીડાય અને અંદર કોતરાતો જાય.